તારીખ 31/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 347 અને 348 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171
મોક્ષાર્થી પુરુષ એટલે કે અનંત અનંત સુખની પ્રાપ્તિ અને અનંત દુઃખના વ્યયનો અર્થ જે આત્માને જરા પણ દુઃખ અથવા જરા પણ દોષ જોઈતો નથી અને પરિપૂર્ણ નિર્દોષતા અને પરિપૂર્ણ સુખ જોઈએ છે એ અહીંયા મોક્ષાર્થી કહેવામાં આવ્યો છે. દોષ અને દુઃખને અવિનાભાવ પણ છે, નિર્દોષતા અને સુખને અવિનાભાવ પણ છે. પૂરું સુખ કલ્પનામાં આવેલું પૂરું સુખ, કલ્પિત સુખ પણ પૂરું, એ તો જગતના સર્વ પ્રાણી ચાહે છે. કોઈને દુઃખ જોઈએ છે એ પ્રશ્ન નથી, પણ સાથે દોષને છોડવો નથી, દોષને મૂકવો નથી, દોષ કરતા રહેવું છે, દોષને પાળવો છે, પોષવો છે, દોષનો અભિપ્રાય મજબૂત છે, અનાદિનો છે, એવો ને એવો મજબૂત છે, અને સુખ જોઈએ છીએ એ વાત કોઈ કાળે બનવાની નથી, અશક્ય છે અને અસંભવિત છે. સુખને નિર્દોષતા સાથે સંબંધ છે અને એ સુખ છે એ જગતનું ભૌતિક સુખ કે દૈહિક સુખ નથી, ઇન્દ્રિયજનિત સુખ નથી, પણ તે આત્મિક અતિન્દ્રિય સુખ છે અને એને નિર્દોષતા સાથે સંબંધ છે. રાગ દ્વેષના અભાવ સાથે સંબંધ છે એને ખરેખર. એવો જે પુરુષ છે એમ કેમ છે, એવો જે આત્મા છે કે જેને આવું નિર્દોષ સુખ જોઈએ છે. શ્રીમદજીએ પણ 15 વર્ષની ઉંમરે ગાયું છે, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યોગ મેં ત્યાંથી ભલે. પણ એ દિવ્ય શક્તિ માન જેથી ઝંઝીરેથી નીકળે. દોષની ઝંઝીર છે, દોષની આથકડી છે, બેડી છે, એનાથી છૂટે અને એ નિર્દોષ સુખમાં આવે એમ બને છે. એટલે પહેલા એ વાતનો તો નિષેધ કરી નાખ્યો લૌકિક સુખનો, કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધુ તે તો કહો. જેને લોકો સુખ કહે છે એની કિંમત તો પહેલા ઉડાડી. પૈસો અને સત્તા એ બંનેમાં સુખ છે, કુટુંબ પરિવારમાં સુખ છે, એ વાત તો પહેલેથી કેન્સલ કરી છે. એ વાતમાં તો કાંઈ માલ છે, એનાથી તો દુઃખનું વધવાપણું છે, ઘટવાપણું એ નથી, નાશ થવાનો પ્રશ્ન નથી, ઘટવાપણું તો નથી પણ વધવાપણું છે અને સંસાર પરિભ્રમણના એ બધા નિમિત્તો છે. ઉપાદાનમાં ભાવ પોતાનો છે, એનાથી જેને પડખું ફેરવવું છે અને અનંત અનંત સુખ અનંત અનંત પરિપૂર્ણ નિર્દોષતા જોઈએ, કિંચિત માત્ર દોષનો કણ ન જોઈએ, એ મોક્ષાર્થી છે. આ પહેલી શરત છે. પછી આત્મજ્ઞાનની વાત છે. એ પહેલાં કોઈ આત્માને જાણવાનો પ્રયત્ન કરે અથવા દોષનો અભિપ્રાય રહે અને આત્માને જાણવાનો પ્રયત્ન કરે તો પણ આત્માને જાણવાનો તેનો પ્રયત્ન સફળ થતો નથી, એ પ્રયત્ન નિષ્ફળ જાય છે. પહેલા એને નિર્દોષ, પરિપૂર્ણ નિર્દોષ થવાનું છે, એ ધ્યેય બાંધવું જોઈશે. બહુ પ્રેક્ટિકલ સાઈડ એની વિચારવા જેવી છે કે કોઈ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એ પહેલા તે અંગેની વિચારણામાંથી પસાર થાય છે. એટલે શ્રીમદજીએ કહ્યું કે વિચાર દશા વિના જ્ઞાન દશા ન થાય, ન હોય. તો એ જે વિચારણા ચાલશે, એ વિચારણા ચાલી શકશે કે કેમ, એ સવાલ છે. કેમ કે પૂર્વ સંસ્કાર ઘણા પડ્યા છે, અનાદિના એવા સંસ્કાર પડ્યા છે કે એને ભૌતિક સુખ, દૈહિક સુખ જોઈએ. ઘણી સમસ્યાઓ છે, અનેક પ્રકારનું અસમાધાન ઊભું છે. આ બધું આમ કેમ થાય છે જગતમાં? જેટલા પ્રસંગો બને છે એને ક્યાંય સમાધાન થતું નથી, કેમ કે વસ્તુ વ્યવસ્થાની ખબર નથી. સાથે એની ઈચ્છાઓની આકુલતા પણ ઊભી છે. એવી ઈચ્છાઓના ભડકા છે કે જેમ આગના ભડકા હોય એવા ભડકા છે. કોઈ રીતે શાંત થાય એવું નથી, આત્મિક શાંતિ ઉત્પન્ન થાય તો પરિણામમાં એ પ્રકાર શાંત થાય એ સ્થિતિ નથી કોઈ. તો એ બધી સ્થિતિમાં એને ટકવું, એનું કારણ તો કોઈ કેને જોઈશે? માણસ એમ કે છે કે આ સ્વાધ્યાય કરવા બેઠા હોય ને ઘરનો વિચાર આવે છે, સ્વાધ્યાય કરવા બેઠા હોય ને દુકાનનો વિચાર આવે છે, સ્વાધ્યાય કરતા હોય ને બીજા વિચાર આવી જાય છે. કારણ શું? અમે એમ પૂછીએ છીએ કે બીજા કાર્યો કરતી વખતે તને આત્માના વિચાર કેમ આવતા નથી? એના બદલે આત્માના વિચાર કરવાનો અહીંયા ઉદય ચાલે છે, સ્વાધ્યાય આદિ ને બીજા વિચાર આવે છે. શું કારણ છે? કે પરિણામની જે દિશા છે એને ફરવા માટે એને એક વાર ક્યાં જવું છે એ નક્કી કરી લેવું પડશે. આત્મજ્ઞાન કરવું છે તો શું કરવા કરવું છે, આ પ્રશ્ન છે. પહેલા આત્મજ્ઞાન કરીએ એમ કહો, પણ આત્મજ્ઞાન શું કરવા તારે કરવું, આ પ્રશ્ન છે. બહુ પ્રેક્ટિકલ સાઈડ છે આ, કે તું બીજા ક્ષેત્રમાંથી આ ક્ષેત્રની અંદર તું આવ્યો, દુનિયાદારીના ક્ષેત્રમાં હતો, એમાંથી તું ધર્મનું ક્ષેત્ર જે કહેવાય છે એવા કોઈ ક્ષેત્રમાં તે પ્રવેશ કર્યો છે તો નક્કી તારું કોઈ ધ્યેય તો આવવું જ જોઈએ. કોઈને કોઈ ધ્યેય હોવું ઘટે છે. એને આચાર્ય મહારાજ એમ કહે છે કે જો તારું મોક્ષનું ધ્યેય છે તો તારો આત્મજ્ઞાનનો, આત્માને જાણવાનો પ્રકાર સફળ થશે. જો તારું ધ્યેય મોક્ષનું નથી તો આત્માને જાણવાનો તારો પ્રકાર સફળ થવાનો કોઈ પ્રકાર, કોઈ અવસર જ નથી, બની શકશે જ નહીં. આ પરિસ્થિતિ છે. વાત અહીંથી સિદ્ધાંતિક રીતે ખીલે બાંધેલી વાત છે, એકદમ ચોક્કસ કરેલી આ વાત છે. ગાથામાં એ વિષય લીધો છે સૂત્ર કરતા આચાર્ય મહારાજે, કે મોક્ષાર્થી એ આમ કરવો. જો તું મોક્ષાર્થી ન હોય તો આમ કરવું એ કહેવાનો પણ અમારે કારણ રહેતું નથી. એટલે તો પાછળ જોઈએ, તારું ધ્યેય નથી બાંધ્યું. તારું ધ્યેય બાંધ્યું હોય તો બીજા કામ કરતા તને આ વિચાર આવી જશે, પાછું પ્લેટફોર્મ બદલાઈ જશે. તું સંસારાર્થી છો એ પ્લેટફોર્મ ઉપર ઉભો છો એટલે આ વિચાર કરતા કરતા ત્યાં ઉપયોગ ચાલ્યો જાય છે. જો તારું ધ્યેય મોક્ષાર્થીનું હોય તો ઉદયના કાર્યો કરતા કરતા તારું આ બાજુ આત્મા બાજુનું લખન વલણ થઈ જશે, એના વિચાર આવશે તને કે આ શું કરવા કરું છું, ખાઉં છું શું કરવા, રડું છું શું કરવા, કમાવા શું કરવા જાઉં છું, ફલાણું શું કરવા કરું, આ શું કરવા કરું છું, મારું ધ્યેય શું છે આની પાછળ. ધ્યેય જો રહેશે આગળ તો તારી સર્વ ક્રિયા સાર્થક છે. એટલે તો સુમિતજી, લેખન ખાવું છે તો આત્માર્થે, પીવું છે તો આત્માર્થે, રડવું છે તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, ઉઠવું છે તો આત્માર્થે, બેસવું છે તો આત્માર્થે, કેટલા બોલી જાય આત્માર્થે. એટલે આત્મા હિત, આત્માના હિતને અર્થે, એટલે કલ્યાણને અર્થે, એટલે મોક્ષને અર્થે, એક જ વાત છે. નહીં, પહેલા ધૂન ચાલે છે, પહેલા ધ્યેય બાંધે તો આ પ્રકાર ઉભો થાય છે. નહીતર વાંચતા વાંચતા ને વિચારતા વિચારતા ઉપયોગ છટકીને ક્યાંય ચાલ્યો જશે. અને જો ધ્યેય સાચું બાંધ્યું હશે તો સર્વ ક્રિયામાં એને ધ્યેય આગળ રહેશે. ધ્યેય એક એવી ચીજ છે કે એ અગ્રતા ધારણ કરે છે, મુખ્યતા ધારણ કરે છે, આગળ રહે છે. સર્વ ક્રિયામાં એ આગળ રહે છે. આનું પણ ધ્યેય શું? ધ્યેયની સાથે સંબંધ શું? પ્રયોજનની સાથે શું સંબંધ છે? બસ એ બધું પ્રયોજન અર્થે કરશે. પ્રયોજનને વિસરીને, વિસ્મરણ કરીને કાંઈ નહીં કરે. એવા મોક્ષાર્થી આત્માનું જ્ઞાન કરવું એમ કહે છે. કયા પ્રકારે કરવું એ વિધિ તો હવે આવશે. પણ એવા મોક્ષાર્થી આત્માને જાણવો, પણ ચોખ્ખું કહ્યું છે કે નહીં કે મોક્ષાર્થી કર્યું છે આત્માને જાણવો, એમ જ કહ્યું છે કે બીજું કાંઈ કહ્યું છે? આચાર્ય મહારાજની વાત પાકે પાયે છે કે નહીં ગાથામાં કે નથી? હવે એનો અર્થ અહીંયા પ્રેક્ટિકલ જીવનમાં, પરિણામમાં કેવી રીતે લાગુ પડે છે, બસ એટલું જ વિચારવું. કયું છે એમાં તો મિનમેક નથી, કોઈ એમાં કોઈ ફેરફાર થાય એવું નથી. સૂત્ર સિદ્ધાંતમાં જે કહ્યું છે એ વાત તો ક્ષણે ક્ષણે આત્મામાં ડૂબીને અનુભવમાં બોળીને કલમથી લખાયેલું છે. આ કલમ કઈ છે? અનુભવમાં બોળેલી કલમ છે. એમાં તો કોઈ મિનમેક થાય એવું નથી. હવે કેવી રીતે અહીંયા વાસ્તવિકતામાં આવી શકાય છે એટલું જ વિચારવું જોઈએ. વળી એનું કારણ છે કે કેટલાક જીવો ધર્મના ક્ષેત્રમાં આવે છે ત્યારે એને જગતમાં આબરૂ કાઢવી હોય છે કે હું ધર્મી છું, હું ધર્મની ક્રિયા કરવા વાળો છું, હું ત્યાગી છું, હું સાધુ છું, હું આચાર્ય છું, ફરાણો છું, આવો શ્રાવક છું, જે કાંઈ એને કલ્પના હોય એમાં એને જગતની આબરૂનો જ્યાં સવાલ છે ત્યાં એનો ધ્રુવ કાંટો, એને ધ્રુવ કાંટો કયો છે? એ ધ્રુવ કાંટો એને કયો છે કે લોક દ્રષ્ટિ એનો ધ્રુવ કાંટો છે? લોક ઉપર એની દ્રષ્ટિ છે. લોકો મને કેવો જોશે, લોકો મને કેવો જોઈ રહ્યા છે, અત્યારે કેવો જોઈ રહ્યા છે ને મને ભવિષ્યમાં કેવો જોશે, એટલે એની સર્વ ક્રિયાઓ પોતાને સારો દેખાડવા માટે. એ સારો દેખાડવા માટે કરે છે, આત્માના કલ્યાણ માટે, બીજાને નજરમાં સારો દેખાડવા માટે પોતાનું કાર્ય કરે છે. આત્માના કલ્યાણ માટે કાંઈ કરે છે એ વાત રહેતી નથી. અભિનિવેશ કહેવાય છે શાસ્ત્રમાં. અભિનિવેશ નામનો શબ્દ છે. અભિનિવેશ બે પ્રકારના, એક લૌકિક અભિનિવેશ અને એક શાસ્ત્રીય અભિનિવેશ. શાસ્ત્રીય અભિનિવેશ નથી સાંભળ્યું? શ્રીમદજીમાં તો બહુ ચોખ્ખું લખ્યું છે. શ્રીમદજીમાં તો આ શબ્દ બહુ સ્પષ્ટ આવ્યો છે, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. જેની લોક દ્રષ્ટિ છે, લોકો મને સારો જાણે, એને લૌકિક અભિનિવેશ કહેવાય. અને સામાન્યપણે સર્વ સંસારી મનુષ્યોને એ પ્રકાર હોય છે. પછી કોઈ શરીરની સુંદરતાથી સારા દેખાડવા ચાહે છે, કપડાં દબી દાબીનાથી સારા દેખાડવા ચાહે છે, મકાનથી સારા દેખાડવા ચાહે છે, મકાનમાં રહેલા સાધનો મોટર ગાડી રાત રચીલું ફર્નિચર એનાથી સારા દેખાડવા ચાહે છે, પૈસાથી સારા દેખાડવા ચાહે છે, દાનાદીથી સારા દેખાડવા ચાહે છે, વેપાર ધંધા કારખાનાથી મોટા દેખાડવા ચાહે છે. જગતમાં જેના જેનાથી મોટાઈ ગણાય છે એ સર્વ મોટાઈથી મોટું થવું છે, એ બધા પ્રકાર લૌકિક અભિનિવેશમાં જાય છે. જે જે ચીજો અને વસ્તુઓ જગતમાં મોટાઈ વાળી ગણાય છે તેનાથી મોટાઈ ગણાવી એ બધું લૌકિક અભિનિવેશમાં જાય છે. અને એ બધું છોડીને પણ શાસ્ત્ર જ્ઞાનથી મોટાઈ દેખાડવી છે તે શાસ્ત્રીય અભિનિવેશમાં જાય છે. મારામાં જ્ઞાન ગણો એ શાસ્ત્રીય અભિનિવેશ છે. જ્ઞાનીએ કોઈ અજ્ઞાનીને છોડ્યા નથી, કેમ કે એને તો સર્વ પ્રકારનું અજ્ઞાન મટાડવું છે. અને એ શાસ્ત્રીય અભિનિવેશમાં પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રકારના બે શાસ્ત્રીય અભિનિવેશ છે. ઠીક, એ ખબર છે કે નહીં? એ નથી ખબર. નાનામૃતમાં તો બહુ સ્પષ્ટ છે, દેખાય છે. એમાંથી જ લઈએ. પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ તો એ છે કે જે શાસ્ત્રનું શાસ્ત્ર સંબંધિત માન થતાં પણ કશાય બહુ તીવ્ર ન થાય, કશાયની મંદતા રહ્યા કરે, છતાં શાસ્ત્ર જ્ઞાનના સોક્ષમની મુખ્યતા થાય અને એ દેખાડવાનો એનાથી મોટાઈ રાખવાનો ભાવ રહ્યા કરે, તે શાસ્ત્રીય પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશના જે પ્રકાર છે એમાં પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ વાળા પણ કાંઈક ભૂલ ખાય છે. જે સૂક્ષ્મ ભૂલ એને હાથમાં આવતી નથી, પણ પ્રશસ્તનો પ્રકાર પલટો મારીને અપ્રશસ્તમાં ચાલ્યો જાય છે, માઠો અભિનિવેશ થાય છે. એ અહીંયા પત્રાંક નંબર 661 છે. નહીં, તો બહુ સરસ વિષય છે. 661 છે પત્રાંક નંબર 661. એ સ્વછંદના ભેદમાં છે, 29મું વર્ષ છે. અને મુમુક્ષુતાની ભૂમિકામાં સ્વછંદ નામનો એક જે મહાદોષ છે એના ભેદમાં, પેટા ભેદમાં આ જાય છે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ. શાસ્ત્રીય અભિનિવેશની સામાન્ય પરિભાષા એ કરી છે અહીંયા કે આત્માર્થ સિવાય મોક્ષાર્થ સિવાય, આત્માર્થ સિવાય એટલે મોક્ષાર્થ સિવાય, આ પ્રથમાં 50 નંબરનું પાન 661 મારી પ્રથમાં જૂની પ્રત છે, 50 નંબરનું પાન. આત્માર્થ સિવાય એટલે આ મોક્ષાર્થનો જે પોઈન્ટ ચાલે છે એ મોક્ષાર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી અથવા શાસ્ત્ર વાંચીને જ્ઞાન મળ્યું તેની કૃતાર્થતા કરી સંતોષ પામ્યો કે હા આટલું તો મળ્યું, પહેલાં નહોતું બેસતું હવે મને બેસે છે, ચાલો આટલું તો આપણા હાથમાં આવ્યું, આટલું તો મળ્યું, એ કૃતાર્થતા કરી બે બોલ લીધા છે. માન્યતા કરી આત્માર્થ સિવાય શાસ્ત્ર સમજાયાની માન્યતા કરી, શાસ્ત્રને માનું છું એવી માન્યતા કરી કે વિતરાગના શાસ્ત્રો માનું છું, બીજા નથી માનતો, પણ એમાં એને આત્મકલ્યાણના બદલે બીજો હેતુ હોય, હું તો સમજું છું પણ હવે મારે બીજાને સમજાવવા છે, તારો હેતુ ફરી ગયો કે છે, તારું પ્રયોજન ફરી ગયું છે. કૃતાર્થતા કરી ઠીક છે, આટલું તો આવડે છે, આટલું તો ખબર છે, પેલા નહોતું બેસતું, હવે તો બેસે છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. આટલો અર્થ કર્યો છે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે એવા જીવને વાત કીધી. હું સત્સંગ મળ્યો છે અને જ્ઞાનીનો સત્સંગ મળ્યો છે, જ્ઞાનીના ભેટા કર્યા છે, પણ હજી પોતાની વાત મૂકતો નથી, પોતે માને છે, વિચારે છે, એને છોડતો નથી. તે યોગે પણ, એટલે સત્સંગના યોગે પણ સ્વચ્છંદના નિર્વાર્થે, એને ખબર નથી, આ તો જ્ઞાની એને નાળ પકડે છે, સ્વચ્છંદનો નિર્વાહ કરવો છે તે અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવીને, ક્યાંક શાસ્ત્રના વચન ઉપર ભાર દઈને, કા તો આચાર્યનું શાસ્ત્ર છે, સમાગમ તો અવિરત સમય દ્રષ્ટિનો છે, તો આચાર્યના શાસ્ત્રો ઘરે વાંચું છું. મારે મને તો ચોથા પાંચમા ગુણસ્થાન વાળા કરતા આચાર્યના વચનો સાથે મને વધારે બોધનું કારણ બને છે, મને વધારે એમાં રસ પડે છે. એને બહુવચન જેવું જણાવી છે, મુખ્ય સાધન જણાવી ત્યાં કોમા જોઈએ, છે મુખ્ય સાધન એવો જે સત્સમાગમ. એમ સત્સમાગમ તો મુખ્ય સાધન છે બંને વચ્ચે, શાસ્ત્ર અને સત્પુરુષના યોગ એ બંને વચ્ચે સત્પુરુષનો યોગ મુખ્ય સાધન છે. તેના સમાન કે તેથી વિશેષ ભાર મૂકે તો અપ્રશસ્ત શાસ્ત્ર અભિનિવેશમાં જાય જ છે, પણ બરાબરી કરે તો પણ, એમ કે છે અહીં તો, તેના સમાન ભાર મૂકે તો પણ તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એવા જીવને પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ નથી, પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આવી વાત લીધી છે શ્રીમદજી, આવું કાઢી શકે શક્તિ એમની છે. આ કેજો વાત લખી છે, કેટલા વિચારણાના ઊંડે તળિયે જઈને આ વાત ખોજી છે એમને, કે અનેક પ્રકારના જીવોની એને ખ્યાલ હોય કે ન હોય, પણ જ્ઞાનની સમ્ય જ્ઞાનની નિર્મળતામાં આ બધા ફૂટા પડે છે. અરે શું થાય છે, સત્શાસ્ત્રને હાથમાં રાખે છે, આચાર્યના શાસ્ત્રને હાથમાં રાખે છે, અને પ્રત્યક્ષ સમાગમ જ્ઞાનીનો મળે એની ઉપેક્ષા કરે છે. અપ્રશસ્ત શાસ્ત્રીય એવી ઉપેક્ષા કરવી સત્સમાગમની, એ શાસ્ત્રીય અભિનિવેશ નહીં પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલું આમાંથી કાઢ્યું છે. કહે છે કે અમારા ખ્યાલમાં છે કે આત્મા સહજ સમજવાર છે, શાસ્ત્રો ઉપકારી છે, એ અમારા ખ્યાલમાં છે. આ વાત કરીએ છીએ અભિનિવેશની, ત્યારે પણ અમારા ખ્યાલમાં છે કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, પણ કોને, કે સ્વચ્છંદ રહિત પુરુષને. તારો સ્વચ્છંદ ગળી ગયો હોય, સ્વચ્છંદ નો અર્થ ખબર છે, એ પણ પોતે 254માં વ્યાખ્યા કરી છે પત્રાંકમાં. અપક્ષપાતપણે પોતાના દોષને જાણે તેને સ્વચ્છંદ ઘટે છે, સ્વચ્છંદ મટે છે. અપક્ષપાતપણે, ત્યાં એ પરિભાષા કરી છે, અપક્ષપાતપણે, જરાય આ મારો દોષ છે એટલે વાંધો નહીં, અથવા ભૂમિકાનો દોષ છે, હજી તો અજ્ઞાની છું, હજી તો શ્રાવક છું, માટે આટલો રાગ હોય તો થાય, આટલો ક્રોધ થઈ આવે તો વાંધો નહીં, એને પક્ષપાત છે. જેને પોતાના દોષનો પક્ષપાત છે એને તો સ્વચ્છંદ છે, બીજાના દોષનો પક્ષપાત છે એને તીવ્ર સ્વચ્છંદ છે, કારણ કે દોષને પડખે ચડે છે.
પોતાનું
પોતાના જે બીજાના પણ દોષને સમર્થન કરે એ પોતાના દોષને તો જોવાનો જ ક્યાં છે, પક્ષપાત એનો ક્યાં રહેશે? એને તો ઘણો પક્ષપાત પોતાના દોષનો થઈ ગયા પછી આગળ વધીને બીજાનો બીજાના દોષનો પક્ષપાત કરે છે. વાંધો નહીં, એટલો વાંધો નહીં, એટલો વાંધો નહીં, એમ તો હોય એવું તો થાય. એ સ્વચ્છંદ એવી ચીજ છે કે એ નજરે ચડવો મુશ્કેલ છે. માનની પ્રકૃતિ છે ને, માનના પેટામાં એ જાય છે. ક્રોધ માન માયા લોભ છે, એમાં જેમ માન નથી પકડાતું એમ એના પેટા ભેદની આ સ્વચ્છંદ નામની પ્રકૃતિ છે એ પણ પકડાતી નથી. એટલા માટે શ્રીમદજીએ બહુ સુંદર રસ્તો બતાવ્યો એમ કે માના દિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસ જાય. એને વિચારે નથી કરવો પડતો કે મારું માન ટાળું કે ન ટાળું. જ્યાં એને શરણ પકડ્યું કે બસ આપને સર્વસ્વ માયના છે અને અહીંથી મારું કલ્યાણ કરવું છે, એ જ્યાં એને સેવક થઈ ગયો. કાલ મેં કીધું ગુણ સમુદ્ર પ્રગટવાનું કારણ છે, પતી ગયું. એને માને નહીં થાય ને એને સ્વચ્છંદે નહીં થાય. વગર પ્રયાસે ચાલ્યા જશે, અલ્પ પ્રયાસે ચાલ્યા જશે, નહીતર થશે તો એને ખબર નહીં પડે આ પરિસ્થિતિ ઊભી થાય. એટલે બધી યુક્તિઓ બતાવી છે દોષ ટળવાની, એ બધી યુક્તિઓ બતાવી છે કે શાસ્ત્ર કોને ઉપકારી છે કે સ્વચ્છંદ રહિત પુરુષને. એટલો લક્ષ્ય રાખી એ સ્વચ્છંદ બાજુની જાગૃતિ રાખીને સસ્તા સતશાસ્ત્ર વિચારાય, એટલે આત્માર્થે શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. આ અભિનિવેશના વિષયમાં 661 બોલીએ છીએ. આ મોક્ષાર્થનું પ્રકરણ છે, એમાં ઘણા મુદ્દાઓ વિચારવા. મોક્ષાર્થી જીવ હોય તેવો, એ મોક્ષાર્થ મોક્ષનું ધ્યેય બાંધે, એની વિચારણા કેવી હોય, એનું શાસ્ત્ર વાંચન કેવું, એની ભાવના અને લગ્ની કેવી હોય, આત્માનો નિર્ણય ન થયો હોય તો એની જિજ્ઞાસા કેવી હોય, એ બધું એની અંદર આવે છે. જો એક મોક્ષાર્થી હોય તો, નહીતર એક વાત રહેતી નથી. એ જિજ્ઞાસાનો તો વિષય કાયદાઓ તો વસ્તુ સ્થિતિને જાહેર કરે છે. કોઈના કરેલા ક્યાં છે? કોઈ કર્યા નથી, ઇન્ડિયન પિનલ કોડની જેમ બનાવેલા નથી. આ તો વસ્તુ સ્થિતિને પ્રસિદ્ધ કરનારા નિયમો છે. તમારે વસ્તુની સ્થિતિ તોડવી છે, માથું તમારું તૂટી જશે ભાઈ. વસ્તુ સ્થિતિ નહીં તૂટે. હે, કોઈ એમ કે વજ્ર સાથે એવું માથું પછાડું ને વજ્ર ને તોડી નાખું, અરે તિયાડે નહીં પડે, ગોબોય નહીં પડે, તારું ફૂટી જશે ભાઈ. વસ્તુ સ્થિતિ તો વજ્ર છે. એ તો બેન શ્રી કે છે 14 બ્રહ્માંડ ફરશે. વસ્તુ સ્થિતિ અંદરની ભાવના હોય તો વસ્તુ સ્થિતિ છે. શું કહ્યું? અંદરની આત્મ પ્રાપ્તિની ચૈતન્ય માંથી ઉપજેલી ચૈતન્યની ભાવના, ચૈતન્ય પ્રાપ્તિની ભાવના, એ તો એક એવી વસ્તુ સ્થિતિ છે કે અનુભવ ન થાય તો 14 બ્રહ્માંડને ફરવું પડે. 14 બ્રહ્માંડ ફરે નહીં તો આ પણ ફરે નહીં. પણ 14 બ્રહ્માંડને ફરવાની વાત ભલે એક વાર મંજૂર થાય, આ તો મંજૂર થાય એવું નથી. શું જોર છે! બહુ જોરથી આવેલા છે મોક્ષ માર્ગમાં. 308 છે. એક તો કે પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો ને દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? વિસામો ખાવા ઉભો રહેતો હશે એમાં કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે, ને અંદર કામ કરવાના ઘણા છે એમ લાગવું જોઈએ. ઝપટ કરવી હોય એનું કામ યાદ રહેતા નથી. હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય ને જેમ ઊંઘ ન આવે તેમ તત્વ નિર્ણય કરે ત્યાં સુધી એને સુખે થી ચેન થી ઊંઘ આવે. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ઊંઘ આવે એ તો પ્રશ્ન છે જ નહીં, એનો તો વિચાર કરવો નહીં. પણ અહીંયા તો એમ કહે છે કે ઊંઘ આવવાના કાળે ઊંઘ ના આવે, નહીંતર એ તો ઉદીર્ણાનો પ્રકાર છે. એને ન જોતી હોય તો આવે, ઉદીર્ણાનો પ્રકાર છે. ઉદયની ઉદીર્ણા લીધી છે એને, ઊંઘને તો દર્શનાવરણી. બીજું કામ કરતો હોય તો ઊંઘ આવે, કઈક વાંચવું હોય તો વાંચી શકે નહીં. ઊંઘ એવી ચીજ આવે તો પૂછ જવું પડશે એમ કે અહીંયા કે છે કે એ હટી જાય છે જ્યાં અંદરમાં તત્વનો નિર્ણય કરવો છે કે મારું સ્વરૂપ કેવું. સ્વતત્વનો નિર્ણય કરવો છે, તત્વનો નિર્ણય એટલે સ્વસ્વરૂપનો નિર્ણય કરવો છે. એ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી એની જિજ્ઞાસાની બળવત્તરતા એટલી ઉત્પન્ન થાય કે ક્યાંય ચેન પડે નહીં. પૂછવું જોઈએ આવું શું છે કોઈ વાત, નહીતર આરો વારો નથી. એમ નથી કે કલાક બે કલાક એવું વર્ષો સુધી સ્વાધ્યાયને સાંભળવાનું મળે, અથવા અનેક જગ્યાએથી અનેક જાણકારો પાસેથી જાણવાનું મળે, અનેક શાસ્ત્રોમાંથી જાણવાનું મળે એટલે તત્વનો નિર્ણય થઈ જશે એમ છે નહીં. નિર્ણયનો અજંપો આવશે ત્યારે નિર્ણય થશે, અને એ અજંપામાં તારી ઊંઘ ઉડી જવી. બારમાં એક સ્વજનનું મૃત્યુ થાય તો મહિનાઓ ને દિવસો ને વર્ષો સુધી એને રડવું આવે છે, સાંભળે ત્યાં રડે. હે, અને આયા પરમાત્માનો વિયોગ છે એને 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 કાંઈ લાગતું નથી, ને કહે છે કે મારે આત્મા જોઈએ છે. કે હાલ હાલ તારો કોઈ ક્લાસ છે એ વિષય છે. એને પૂછવું જોયું કે રેડ્યો છું કોઈ દી કે નથી, કાંઈ કાંઈ નથી લાગતું કે થઈ ગયું. હજી તારું ધ્યેય બંધાણું નથી, ને તારી આત્મા ઉપરની જે પ્રીતિ જોઈએ ઉત્પન્ન થઈ નથી. બસ આ તો મોક્ષાર્થી નું પ્રકરણ છે ને, આ મોક્ષાર્થી ની તૈયારી શું ચીજ છે. આગળ ઘણી વાતો આવી ગઈ છે તો સંબંધ છે એને. જગતની આબરૂ કીર્તિ, કોઈ પૈસાની લાલચ, ઠીક છે આટલો લાભ તો થશે, આટલો સંબંધ છે, ફલાણા મોટા શેઠિયા છે આ સંપ્રદાયમાં, આપણે વળી ભયા છીએ તો ઠીક છે, સંબંધો બંધાણા છે, વળી કાંઈક વેપારનો મોકો હશે, કાંઈક તક મળશે, કાંઈક લાભ મળશે, જરૂર પડશે તો મદદ કરશે, સાધર્મી જાણીને મદદ કરશે. કહે છે કે એને આત્માનું મોક્ષનું આત્માર્થનું કોઈ પ્રયોજન છે. એવડી એને નવી દુકાન માંડી, એને શું કહ્યું છે, એને દુકાન માંડી છે. અરે સ્વર્ગ નો અર્થ કાયમી તો શુભ ભાવ તો થશે, કાં તો ભગવાનના રોજ દર્શન કરીશ ને દુકાને જઈશ તો વકરો હારો ચાલશે, ખુદ ખાપણ જતી હોય તો નહીં જાય, અશુભથી તો અશુભ ફેલાય છે કે નહીં, કઈક પાપ કર્યા છે તો રિવર્સ એન્ટ્રી તો પડે, પુણ્ય કે તને તો પુણ્ય નહીં પડે, જા તારો પહેલેથી અભિપ્રાય જ બુરો છે, મલિન આશયથી તું ભગવાનના દર્શન કરવા આવ્યો છો, તને કોઈ પુણ્ય થતું નથી, પાપ બંધાય છે, ત્યાંય તને પાપ બંધાય છે, એમ થવાનું કારણ છે કે એનું ધ્યેય ઓલું છે, એમ કેમ થાય છે વિતરાગ ની સામે ઉભા ઉભા કે મને પુણ બંધાય તો હારું, નાનું ફળ મળે તો હારું, કે એનું ધ્યેય જ મોક્ષ નું નથી, એનું ધ્યેય અનાદિથી જે સંસારનું છે એમાં એમ થયા વિના રે નહીં, એમ જ થાય, એ વિચારવું ન પડે, વગર વિચારે એવો જ ભાવે ના આવે, એના માટે કઈ વિચારણા કરવી પડે નહીં, એમ જ થાય, ધ્યેય માટે બીજું શું કરવાનું, તો પછી અનાશ્રય દોષ આવશે, ધ્યેય એટલે તું આવ્યો શું કરવા, નક્કી કર અંદર આયા શું કરવા આવ્યો, આ વિતરાગ માર્ગના ક્ષેત્રમાં તું શા માટે તારી હયાતી છે, તપાસ તું શું ધ્યેય છે અંદરમાં, પ્રયોજન શું છે, બસ નક્કી કર, જો પરિપૂર્ણ નિર્દોષતાનું પ્રયોજન ન હોય તો એ આત્માર્થ સિવાયના કોઈ પણ પ્રકારનો અર્થ છે, પ્રયોજન છે, અને એમાંથી બીજા લોચા ને ગડબડ ઉભા થયા વિના રહેશે નહીં, સ્વર્ગનો અર્થી નથી, સુખ ભાવ બંધાશે ને એના ફળ મળશે, એનો ઉત્કૃષ્ટ પુણ્યનો ફળ સ્વર્ગ છે, ચાર ગતિમાં સ્વર્ગ તો મળશે, અમે પરિભ્રમણ કરીએ ને નરક તિર્યંચમાં જઈએ એના કરતા સ્વર્ગમાં જઈએ તો સારું ને, મનુષ્યને સ્વર્ગ, મનુષ્યને સ્વર્ગ નહીં રહીએ, તને સ્વર્ગમાં જઈશ તો પાછો એકેન્દ્રીમાં જતા વાર લાગશે, કેમ કે લપતાઈ જઈશ ત્યાં તો, આય કરતા ત્યાં તો ઘણી ગડબડ છે બાહ્ય સાધનોની, ભોગ ઉપભોગની, ત્યાં તારા રસ એટલા બધા તીવ્ર થશે, અહીંયા પણ જરા ખરખું થાય તો રસ તીવ્ર થાય છે કે નહીં, એટલા તીવ્ર રસ થશે કે એકેન્દ્રીમાં ચાલ્યો લેશ, તે મોક્ષાર્થી છે, જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, આ બેન છે આ વિશે કાઢ્યો છે, એમાંથી ખાસ પાત્રતા કોની છે એમ કરીને સમ્યક દર્શનને યોગ્ય એવી ખાસ પાત્રતા, શાસ્ત્ર પરિભાષાએ એને મોક્ષાર્થી કહો, એક જ વાત છે કે જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, જે એકલો જેને આત્માને આત્મહિત કરવું છે, એક જ વાત છે, એ વર્તમાન પાત્ર છે, પાત્રતા બે પ્રકારે વર્તમાન અને ગર્ભિત, ગર્ભિત પાત્રતા તો જ્યારે એ વર્તમાન પાત્રતામાં આવશે ત્યારે કામ કરશે, ત્યાં સુધી ગર્ભિત પાત્રતાનો કોઈ લાભ છે નહીં, એ તો જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે, પણ જ્યારે જીવને વર્તમાન પાત્રતા હોય છે ત્યારે એને જે કોઈ સતના સંસ્કારનો યોગ બને છે ત્યારે એ જીલે છે, ત્યાં સુધી એ જીલતો નથી, અને એ ક્યારે જગ્યા થાય છે કે એને એક જ ધ્યેય થાય ત્યારે, કાંઈ ન જોઈતું હોય ત્યારે, ગુરુદેવ અનુમોદન કરતા ને કોઈ નિવૃત્તિ લે તો અનુમોદન કરતા, શું એને કે નાની ઉંમરમાં નિવૃત્તિ લીધી, એ બીજાને પણ એની અંદર સંકેત કરે છે કે ધ્યેય આ બાંધવા જેવું છે, નિવૃત્તિના બાને કહેવાય છે, જો આને નિવૃત્તિ લીધી, તમે 60 વર્ષે લીધા છે, એને 40 વર્ષે, એનો અર્થ એ છે કે ધ્યેય આ બાંધવા જેવું છે, બ્રહ્મચર્ય લેતો એને અનુમોદન કરે છે. કેમ કે બ્રહ્મચર્ય રાખતા એને આરંભ પરિગ્રહ ઘટે છે, અબ્રહ્મચર્ય વાળાને આરંભ પરિગ્રહ વધે છે. તો જેને ધ્યેય આત્માનું છે એને ધ્યેયને જે સુસંગત એવા જેટલા કોઈ પ્રકાર છે એ બધાને અનુમોદન કરવામાં આવે છે. બારમાં પણ મૂળ વાત તો અંદરની છે, પણ બારમાં કોઈ એવું કદમ ઉઠાવે એવું પગલું ભરે તો એને અનુમોદન કરવામાં આવે છે, એથી વિરુદ્ધ કદમ ભરે તો એનું અનુમોદન કરવામાં આવતું નથી. એમ છે, એની પાછળ આ કારણ છે. જે એકમાત્ર પૂર્ણાનંદની પ્રાપ્તિ અને રાગ દ્વેષના દુઃખના વ્યયનો અર્થી છે તે મોક્ષાર્થી. આનંદની પ્રાપ્તિ નથી કહી, જે એકમાત્ર પૂર્ણાનંદની પ્રાપ્તિ, કેમ કે આ ધ્યેય છે એ આદર્શના સ્થાને છે, એ સાધ્યના સ્થાને છે, અને સાધ્ય અપૂર્ણ ન હોય, આદર્શ પૂર્ણ ન હોય, દોષિત આપવા થોડોક દોષ ને થોડીક નિર્દોષતા એવો આદર્શ હોય શકે નહીં, આદર્શ પરિપૂર્ણ હોય તે મોક્ષાર્થી છે. બીજો નહીં મન રોગ, મનનો રોગ થઈ જાય ચેન પડે નહીં, મન રોગ થાય ત્યારે બેચેની થાય, ઊંઘ બગડે બધું થાય, એટલે મનના રોગના લક્ષણો છે. શારીરિક રોગ ને કારણે પણ ઊંઘ બગડે છે, પણ એમાં માઇન્ડ ડિસ્ટર્બ થવાનું છે, એ વાત સાથો સાથ સુસંગત છે. કહે છે કે કામ એક મોક્ષાર્થ નો, આત્માર્થ નો, બીજો નહીં મળ્યો, આત્માર્થ કો મોક્ષાર્થ કો એ કરવા છે. એવો મોક્ષાર્થી થનાર જીવ, મોક્ષાર્થી થયો છે એવો જીવ, પહેલામાં પહેલી ક્રિયા શું, તેની પહેલામાં પહેલી અંતરંગ ક્રિયા તે શું, ક્રિયા આત્માની ક્રિયા આત્મામાં અંતરંગમાં થાય છે. કે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણતા કરવી તે પ્રથમ ક્રિયા છે. શું કહે છે? ભેદ જ્ઞાનનું કાર્ય કરવું, ભેદ જ્ઞાનની ક્રિયા કરવી એ સૌ પ્રથમ ક્રિયા છે. શાસ્ત્ર વાંચવું ને શાસ્ત્ર સાંભળવું તે પ્રથમ ક્રિયા છે એમ કહ્યું નથી. જાત્રા કરવી ને દાન દેવું તે પ્રથમ ક્રિયા છે એમ કહ્યું નથી. કે બીજી કોઈ ક્રિયા કરવી એ પ્રથમ ક્રિયા છે એવું કાંઈ કહ્યું નથી. પહેલામાં પહેલી ક્રિયા શું, કેટલું ગુરુદેવ ખોલીને મૂકી દે છે, સ્પષ્ટ કરીને, કે સર્વ પ્રકારે પૂરું ચોખ્ખું ભેદ જ્ઞાન કરવું, અને એ ભેદ જ્ઞાનમાં ની ક્રિયામાં કુશળતા પ્રાપ્ત કરવી. પ્રવીણતા એટલે કુશળતા, એ કાર્યના એક્સપર્ટ થવું જોઈએ એમ કહે છે, નિપુણ થવું જોઈએ, નિષ્ણાત થવું જોઈએ. અને જે કાર્યમાં જેને નિપુણ થવું છે, નિષ્ણાત થવું છે, કુશળ થવું છે, એને એની પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. એ વગર કોઈ રીતે તે કાર્યની અંદર કુશળતા અને પ્રવીણતા આવે નહીં. એ તો જગતમાં પણ શું છે, નોકરી રાખે તો કેટલા વર્ષનો અનુભવ એ વાત મુખ્ય છે, ઇન્ટરવ્યુ લે છે કે નહીં, આ કામ માટે તમારો અનુભવ શું, ભણ્યો હોય તો એને એક કોર મૂકે એના સર્ટિફિકેટને, અનુભવ શું છે. કેમ કે અનુભવ છે એક એવી શિક્ષા છે કે જેની પાસે બીજી બધી શિક્ષા ગૌણ છે, સર્વોત્કૃષ્ટ શિક્ષા છે. એટલે ભેદ જ્ઞાન કરવાના પ્રયોગનો વારંવાર અભ્યાસ કરવો, ભીન પડવાનો વારંવાર અભ્યાસ કરવો, એવા વારંવારના અભ્યાસથી ભેદ જ્ઞાનમાં એણે પ્રથમ તો કુશળતા નિપુણપણું પ્રાપ્ત કરવું એ એની પહેલામાં પહેલી ક્રિયા છે. સર્વશક્તિને એને અહીંયા લગાડવી, બીજું ભલે કાંઈ ના આવડે, કાંઈ ખબર ન પડે, 30 ઇંચને અંદરમાં ભેદ જ્ઞાન કર્યું, સમ્યક દર્શનને પંચમ ગુણ સ્થાન સુધીની સ્થિતિ, આવી સ્વરૂપ સ્થિરતાની. દ્રેવલિંગી મુનિએ 11 અંગ, 9 પૂર્વ અને પંચમાવ્રત સહિતના દીક્ષા ધારણ કરીને 28 મૂળ ગુણ જીનોક્ત વ્યવહાર નિરતિચાર પાયા, નિર્દોષ, અતિચાર દોષ ન લગાવ્યો. છતાં અંદરમાં ભેદ જ્ઞાન ન થયું, ભેદ જ્ઞાન ન કર્યું તો એ શુભ રાગને અભેદ કરીને ચાલ્યો. શું કર્યું? શુભ રાગને અભેદ કરીને ચાલ્યો, એ વાત રહી ગઈ. શું રહી ગયું? સમયસારના બંધ અધિકારમાં એ ગાથા છે. દ્રૈવલિંગી મુનિએ 12માં જોઈએ તો એને શાસ્ત્ર જ્ઞાન પણ ઘણું કર્યું છે અને ક્રિયાઓ પણ ઘણી કરી છે. ધર્મના ક્ષેત્રમાં સામાન્ય રીતે જ્ઞાન ક્રિયા અને ત્યાગની ક્રિયા, આ બે ક્રિયાથી લોકો ધર્મના રસ્તે જાય છે એવો ખ્યાલ આવે છે જગતમાં. બે પ્રકારની ક્રિયા, એક જ્ઞાનની ક્રિયા અને એક ત્યાગની ક્રિયા. તો કહે છે કે જ્ઞાનની ક્રિયામાં 11 અને 9 પૂર્વ સુધી ગયો, ત્યાગની ક્રિયામાં જિંદીક્ષા અંગીકાર કરીને પંચમાવ્રત 28 મૂળ ગુણ નિરતિચાર પાયા. પ્રાણ જાય તો પણ દ્રવલિંગી ચોખ્ખો હોય તો ઉદ્દેશિક આહારનો કણિયો લે, પાણીનો બિંદુ ન લે. પ્રાણ જાય તો ભલે જાય. શુભ ભાવના ફળમાં નવમી ગ્રેવે કે ઉપજાય, એટલો રીતસરનો ચોખ્ખો શુભ ભાવ છે. પણ અંદરમાં ભેદ જ્ઞાન નથી, એ ક્રિયા મને એ રસ્તે ચડ્યો એટલે તો સમયસારમાં એ વાત લીધી છે કે શાસ્ત્રના ભણતરનું ફળ શું, પ્રયોજન શું? કે જ્ઞાનમય ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણતરનું પ્રયોજન છે. આવા શબ્દો પડ્યા છે બંધ અધિકારમાં. એ જ્યાં સુધી ન કરે, ભિન્ન ન પડે, ત્યાં સુધી જેટલું કાંઈ ધર્મના બાને કોઈ પણ નિમિત્તે કોઈ પણ ક્રિયાએ કરાય છે તે એને ધર્મનું સાધન થતું નથી. આ વિશે સ્પષ્ટ છે. આ 17-18 ગાથામાં આબા ગોપાળને ધર્મ કેમ પ્રાપ્ત થઈ શકે એ વિષય ઉપાડ્યો છે ટીકાકાર આચાર્ય મહારાજે. એ શબ્દ વાત કરે કે આબા ગોપાળને જ્ઞાન લક્ષણથી જ્ઞાનમય આત્મા ભિન્ન અનુભવમાં આવે તો એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મ ત્યાં પ્રગટે છે, નહીતર એને ધર્મ પ્રગટતો મોક્ષ માર્ગ રૂપી ધર્મ તો આટલો છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. એ સિવાયનું જેટલું બહાર છે તે ધર્મથી બહાર છે. પછી ધર્મ કહેવાય તો તે ઉપચારથી કહેવામાં આવે છે. ત્યારે શાસ્ત્રના નિમિત્તે શુભ રાગ થાય છે અને ત્યાગના નિમિત્તે શુભ રાગ થાય છે એની સાથે એકત્વ કરે છે. એ શુભ રાગ ને જ આત્મા માને છે. તે ઉત્પન્ન થયેલા તે કાળના શુભ રાગ જેવડો જેટલો હું એમ જ પોતાને વેદે છે, અનુભવે છે. પણ એ પોતાના શુદ્ધાત્માનું અસ્તિત્વ હોવા છતાં અને એ શુદ્ધાત્મામાં અનંત ગુણરત્નો હોવા છતાં એની હૈયાતીને એ સ્વીકારતો નથી અને વેદતો નથી, અનુભવતો નથી. એની ઉપેક્ષા કરે છે. બીજી રીતે કહીએ તો એની ઉપેક્ષા કરે છે, એનો તિરસ્કાર કરે છે, એનો અનાદર કરે છે. આ પરિસ્થિતિ સર્વસ્વ થઈ જ પીડ્યો છે. રાગ સર્વસ્વ થઈ પીડ્યો છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને રાગ જ સર્વસ્વ થઈ પીડ્યો છે. પછી રાગના વિષયો ગમે તે હો, પછી વધારે વકરે છે ત્યારે વિષયોની પકડ પણ થાય છે, પણ મૂળમાં રાગ સર્વસ્વ થઈ પડ્યો છે. 95મો એ કળશ છે કે વિકલ્પ ઉઠ્યો કે વિકલ્પ નો કરતા હું. વિકલ્પ કાર્ય કેવલમ એમ કરીને દીધું છે. 95 વર્ષ સમયસારમાં કરતા કર્મ અધિકાર છે. આ કળશુકરનું ગુરુદેવનું વ્યાખ્યાન બહુ સરસ આવેલું. સૂક્ષ્મ ભાવો ઘણા ખુલતા ને. વિકલ્પ પરમ કરતા, પરમ કરતા થઈ ગયા છે. વિકલ્પ કહ પરમ કરતા, વિકલ્પ કર્મ કેવલમ ન જાતુ કર્તુ કર્મત્વમ સવિકલ્પસ્ય નશ્યતિ. આટલું સમજ છે, આટલું પદ છે. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. વિકલ્પ કહ, વિકલ્પ કરનારો જ એનો પરમ કરતા છે, પૂરો કરતા છે, અભેદ થઈને કરે છે. કરતા કર્મ એક અભેદમાં થાય છે અને એ વિકલ્પ જ એનું કેવળ કર્મ છે. સર્વસ્વ કેવળ માત્ર એટલું જ એનું કર્મ છે. જે જીવ આ પ્રકારે વિકલ્પ સહિત છે તેનું વિકલ્પનું કર્તૃત્વ એટલે કરતા કર્મ કદી નાશ પામતું નથી. એ કાયમ નિરંતર વિકલ્પ કર્યા કરશે, કેમ કે એને વિકલ્પનું કરતા કર્મ પણ સદાય ચાલુ રહેશે. એનો પરમ કરતા થઈને એનું પરમ કર્તવ્ય સમજે છે, એટલે એને એ છોડવાનો નથી. એ ટુકડો છે ઘણા ભાવે ની અંદર કાયદા છે. હવે તો આપણે આ પ્રવચનો પ્રસિદ્ધ થઈ ગયા છે. પ્રવચન રચના ઘણી વાતો એમાં બોલી છે. પંચાણું નો કળશ છે. તો પ્રત્યક્ષ વ્યાખ્યાનો સાંભળ્યા છે એટલે બધા સ્મરણ રહી ગયા હોય ને. કેવો કેવો વિષય ચાલ્યો હતો, બહુ સૂક્ષ્મ વિષય ચાલ્યો. એક વિકલ્પ ઉઠો તો જાણ્યું છે જ્ઞાનમાં. વિકલ્પ ઉઠો એ ખબર કેમ પડી કે જ્ઞાનમાં જણાયું ત્યારે. પણ એવો વિકલ્પને વળી ગયો પરમ કરતા થઈને, આ મેં કર્યો, આ મેં કર્યો, આ મેં કર્યો, આ મારું કાર્ય. બસ એ આખા જ્ઞાનને ને જ્ઞાનમય આત્મતત્વને ચૂકી જાય છે. જાણનાર મટી જાય છે ને એકાંતે કરતા થઈ જાય છે. કરતા કર્મ અધિકાર થયેલો છે એવું કર્તૃત્વ ઊભું થાય છે. એમાંથી એ મિથ્યાત્મનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે કે જ્યાંથી મિથ્યાત ઉગે છે. મિથ્યાતનો અંકુર જ્યાંથી ફૂટીને પછી ખાલી ખુલે થાય છે, ઉગે છે અહીંથી. એ વાત લીધી છે. એને તોડવા માટે આ વાત છે કે પ્રથમમાં પ્રથમ પહેલી ક્રિયા શું કે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં રાગથી વિકલ્પથી જુદા પડવાના જ્ઞાનમાં અથવા જુદા પડવાની ક્રિયામાં પ્રવીણતા એટલે કુશળતા પ્રાપ્ત કરવી તે જ પ્રથમ ક્રિયા છે. આ પહેલું કરવા યોગ્ય હોય તો આ છે. દ્રવ્યમાં તારે શું કરવું છે? દ્રવ્ય તો ત્રિકાળ નિરાવરણ છે. અંતરંગ જે આત્મ સ્વભાવ છે એને તો આવરણ થઈ શકતું નથી, લાગુ થઈ શકતું નથી, લાગુ કરી શકાતું નથી, અથવા આવરણની એમાં પહોંચ નથી. આવરણ ત્યાં સુધી પહોંચી શકતું નથી. આવરણ પર્યાયમાં આવે છે. વિશેષ અવસ્થા વિશેષ ભાવમાં આવરણ હોય છે. ત્રિકાળે સામાન્યમાં આવરણની પહોંચ નથી. એ તો ત્રિકાળ નિરાવરણ છે. દ્રવ્ય તો ત્રિકાળી નિરાવરણ છે. આ દિગંબર સાહિત્યમાં આ વિષય બહુ ચોખ્ખો છે. દ્રવ્યનો જે અંતરંગ દ્રવ્યનો વિષય છે, જે સામાન્ય દ્રવ્ય છે, એ વિષય સર્વ સત્શાસ્ત્રોની અંદર બહુ ચોખ્ખો છે. દ્રવ્ય તો ત્રિકાળ નિરાવરણ છે, પણ વર્તમાન પર્યાયમાં રાગાદિને મિશ્રિત કર્યા છે. જે રાગ ઉત્પન્ન થાય છે એ અનાત્મ ભાવે અને અનાત્મ સ્વરૂપે અનાત્મભૂત સ્વભાવ અસ્વભાવભૂત વિભાવભૂત હોવા છતાં એને પોતા રૂપ કર્યા છે, મિથ્યા ભાવે. થઈ શકે એવું તો છે જ નહીં, પણ મિથ્યા ભાવે એને પોતા રૂપ કર્યા છે, એને મિશ્રિત કર્યા છે એમ કહેવામાં આવે છે. પોતા રૂપે અનુભવ કર્યો એટલે પોતા સાથે મિશ્રિત કર્યા એમ કહે છે. થઈ શકતા નથી, છૂટી જાય છે. સમય સમયના જે કોઈ રાગાદી વિભાવો છે એ થાય છે ને છૂટી જાય છે, થાય છે ને છૂટી જાય છે. આત્મારૂપ થઈ શકતા નથી. સારો લાગે ને એ રાગ એને સુહાય તો પણ રાખ્યો રાખી શકે એમ નથી. કેમ કે એની ચીજ નથી, એ સ્વતંત્ર આવે છે ને સ્વતંત્ર જાય છે. વર્તમાન પર્યાયમાં રાગાદીને મિશ્રિત કર્યા છે તો પણ, ભલે મિશ્રિત કર્યા, એને નહીં છોડી શકે એ વાત નથી. કેમ કે એ તો ખરેખર છૂટા પડ્યા છે. તારે અંતરંગ અવલોકનથી એનું છૂટાપણું જાણીને અનુભવમાં લેવું જરૂરી છે, એટલી વાત છે. કે તો પણ ભેદ જ્ઞાનની પ્રવીણતાથી રાગની દિશા પર તરફ છે અને જ્ઞાનની દિશા સ્વ તરફ છે એમ બે વચ્ચે પ્રજ્ઞા છીણી મારવાથી ભિન્નતા અનુભવી શકાય છે. આ ભેદ જ્ઞાન કરવાની અંતરંગ રીત અને વિધિનું અહીંયા નિરૂપણ છે. અનુભવપૂર્વક કહેલી આ વાતને અનુભવ પદ્ધતિ એ સમજવા જેવી. કઈ પદ્ધતિ એ? અનુભવ પદ્ધતિ એ સમજવા જેવી છે. બહુ સુંદર વાત કરી છે આજે, એક ઊંડી મર્મની વાત કરી છે. આ બોલ જ આટલા હાટું પકડ્યો છે. અહીંયા ભેદ જ્ઞાનનો વિષય તો ઘણી જગ્યાએ આવે છે, પણ આ બોલ ખેંચવાનું પ્રયોજન અહીંયા આટલું છે. આ જે લીટી પડી છે એમાં આખા બોલનો કસ આયા છે. કહે છે કે તું જોતો ખરો, તારા અનુભવને તપાસતો કરો, અવલોકન કરતો ખરો. આ અનુભવની પદ્ધતિ છે સમજવાની, પણ અનુભવને પકડીને સમજવાની પદ્ધતિ તે અનુભવ પદ્ધતિ. જોતો ખરો રાગની દિશા ક્યાં છે, કે રાગની દિશા પર તરફ છે અને જ્ઞાનની દિશા સ્વ તરફ છે. જો જરા જો, પેલા તો એમ કહેશે, ડાપણ તો છે ને, પંચેન્દ્રિય ને મન બે મળ્યું, મન મન આવે ત્યારે થોડું ડાપણ આવે. શું કહેશે કે રાગ તો ઠીક છે, પર તરફ છે તે, કેમ કે પર વિષય બાજુનો રાગ છે, આકર્ષણ છે. પણ જ્ઞાને ઇન્દ્રિય જ્ઞાન છે, અમારે તો ઇન્દ્રિય જ્ઞાન છે ને, ઇન્દ્રિય જ્ઞાન પર તરફ અમારું જાય છે. ચક્ષુ ઇન્દ્રિયથી રૂપ જોઈએ છીએ, કર્ણેન્દ્રિયથી શબ્દ સાંભળીએ છીએ, જ્ઞાને પર તરફ છે. અને આપ અહીંયા એમ કહો છો કે જ્ઞાનની દિશા સ્વ તરફ છે, આ વાત સમજાણી નહીં. બહુ મુદ્દાનો પોઈન્ટ છે આ તો. ઉપર ટપકે એને આ વાત સમજાશે નહીં. એને એમ લાગશે કે જ્ઞાનની દિશા સ્વ તરફ છે ને, આ જ્ઞાનની દિશા સ્વ તરફ છે એવી વાત ક્યાંથી આવી? ભલે તે જ્યારે તે રાગને ને જ્ઞાનને મિશ્રિત કર્યા છે ત્યારે તો તારી આ પરિસ્થિતિ તને લાગી છે, મિશ્રિત કર્યા છે એમાં આ પરિસ્થિતિ લાગી છે. પણ અમે તને કહીએ છીએ જરાક ધીરો થઈને અંતર અવલોકન કર, રાગની દિશા પર તરફ છે અને જ્ઞાનની દિશા સ્વ તરફ છે. મિથ્યા દ્રષ્ટિ પણ નહીં રહે ત્યારે એમ કે છે. કારણ હું થાપતું છે મિથ્યા દ્રષ્ટિ ને થાપતું છે કે તારું મિથ્યા દર્શન મટશે આમાં એમ કે. કોઈ જો કોઈ જ્ઞાન ની ક્રિયા સ્થિર નથી, તે એમ સ્થાપ્યું આ પ્રશ્ન ની અંદર કે જ્ઞાન તો પર તરફ છે એટલે ધ્રુવ જ પર તરફ છે એમ થાય. એ તો જ્ઞાનની ધ્રુવતા થાપી, પર તરફ જ્ઞાન ધ્રુવ છે એમ થાય છે. તો સમયે સમયે બદલતું છે, પણ જ્ઞાનમાં જરાક જોતો ખરો કે જ્ઞાનમાં શું છે, કે જ્ઞાનમાં જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાન છે એટલે શું, કે જ્ઞાનમાં જ્ઞેય નથી એનું નામ જ્ઞાનમાં જ્ઞાન છે. તો જ્ઞાન